મિત્રો, સુરસંવાદમાં નિયમિત રૂપે આરોગ્યલક્ષી માહિતી રજૂ કરવા અમે અવારનવાર તબીબો કે વિવિધ શાખાઓના નિષ્ણાતો દ્વારા વાર્તાલાપો મુલાકાતો રજૂ કરીએ છીએ. આજના કાર્યક્રમની આરોગ્ય સંહિતામાં જરાક જુદા પ્રકારની આરોગ્યલક્ષી માહિતી રજૂ કરું છું. ઘણાને એક્યુપંક્ચર વિશે જાણ છે, પણ બહુ ઓછાને એના વિશે માહિતી છે અને એનાથી પણ ઓછા એની સારવાર લીધી છે. આમ તો ઓલ્ટરનેટિવ મેડિસિન એટલે કે સામાન્ય એલોપથી મેડિસિન સિવાયની ઉપચાર પદ્ધતિઓ વિશે જનસમાજમાં અનેક સાચા ખોટા ખ્યાલો, સમજ ગેરસમજ પ્રવર્તે છે. ક્યારેક એ શ્રદ્ધા અશ્રદ્ધાનો વિષય પણ બની જાય છે. ભારતીય પરંપરામાં આયુર્વેદ, હોમિયોપથી, નેચરોપથી જેવી પ્રાચીન ઉપચાર પદ્ધતિઓ પણ છે, જેને આજે આપણે અહીં હર્બલ મેડિસિન તરીકે ઓળખીએ છીએ. બધી પદ્ધતિઓ દ્વારા બધી બીમારીનો એટલી અસરકારક રીતે કે ત્વરાથી ઇલાજ ન થઈ શકે, છતાં ઓલ્ટરનેટિવ મેડિસિનમાં રહેલું તથ્ય નકારી શકાય નહીં. એક્યુપંક્ચર આવું જ એક પૂર્વીય વિજ્ઞાન છે, જેના દ્વારા અનેક નાની મોટી પીડાઓનો ઇલાજ થઈ શકે છે એવા તેમના માનનારાઓનો દાવો છે. આ વિજ્ઞાન વિશે માહિતી મેળવવા અમે મુંબઈના ડોક્ટર જેસ્મીન મોદી સાથે વાર્તાલાપ કર્યો, તે હવે પ્રસ્તુત કરું છું. ડોક્ટર જેસ્મીન મોદી ઓરિએન્ટલ મેડિસિનમાં પીએચડીની પદવી ધરાવે છે. ઇન્ડિયન ફોરમ ઓફ ઓલ્ટરનેટિવ મેડિસિન એન્ડ હોલિસ્ટિક હેલ્થના તેઓ સ્થાપક સભ્ય છે અને અનેક આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં તેઓ ભાગ લે છે. જેસ્મીનબેન, સુર સંવાદમાં સ્વાગત કરું છું. નમસ્તે.
નમસ્તે.
એક્યુપંક્ચર વિશે મોટાભાગના લોકો એટલું જાણે છે કે એ સારવારમાં શરીરમાં સોય ખોસવામાં આવે છે અને તેનાથી રોગો સારા થાય છે, પણ ખરેખર એક્યુપંક્ચર શું છે અને એના પાયાના સિદ્ધાંતો શું છે એ સમજાવશો?
જરૂરથી. રોગ દૂર કરવા માટે શરીરમાં નક્કી કરેલા વિવિધ ભાગો ઉપર સોય નાખવામાં આવે છે અને એક્યુપંક્ચર કહેવાય છે. એક્યુપંક્ચર પ્રમાણે આપણા શરીરમાં 14 મેરિડિયન હોય છે. મેરિડિયન એટલે પ્રાણવાયુના પ્રવાહનો રસ્તો, જેને આપણે ચી કે એનર્જી કહીએ છીએ. આ ચી એનર્જીમાં પોઝિટિવ અને નેગેટિવ અણુઓ હોય છે અને આ એને આપણે યિન યાંગમાં કહેવામાં આવે છે. તંદુરસ્ત માણસમાં આ સંતુલનમાં હોય છે અને જ્યારે આ સંતુલનમાં વિક્ષેપ આવે ત્યારે નિરોગી માણસ રોગી બની જાય છે. આ બેઝિક પાયો છે આપણો એક્યુપંક્ચરનો. એક્યુપંક્ચર દ્વારા સંતુલનને સમૂહ કરવામાં આવે છે. આપણા શરીરમાં અનેક પોઈન્ટ છે. બરાબર ડાયગ્નોસિસ કરવા બાદ શરીરમાં નક્કી કરેલા વિવિધ ભાગો ઉપર 6-10 પોઈન્ટ ઉપર સોય લગાડવામાં આવે છે. આ સોય 20 મિનિટ રાખવામાં આવે છે અને એને એક સિટિંગ કહેવાય છે. હવે રોગો ઉપર ડિપેન્ડ કરે કે એક્યુટ પ્રોબ્લેમ હોય કે ક્રોનિક પ્રોબ્લેમ હોય, એના ઉપર આપણી સિટિંગ ડિપેન્ડ થાય. એક્યુટ પ્રોબ્લેમ હોય તો 3-4 સિટિંગમાં પણ પતી જાય અને ક્રોનિક જો પ્રોબ્લેમ હોય તો લાંબા સમય સુધી પણ ટ્રીટમેન્ટ ચાલે.
બરાબર. આ રોગોનું નિદાન કોણ કરે છે? નિદાન દર્દી ડોક્ટર પાસે કરાવીને પછી તમારી પાસે આવે કે તમે નિદાન પણ કરી શકો?
એક્યુપંક્ચરનું બેઝિકલી નિદાન થાય છે એનર્જી લેવલ ડાયગ્નોસિસ ઉપરથી. એટલે તમારા બોડીમાં જ્યારે પેશન્ટ તમારી પાસે આવે ત્યારે એનું પલ્સ ડાયગ્નોસિસ કરવામાં આવે, એની બોડીની એનર્જી ડાયગ્નોસિસ કરવામાં આવે છે, એનું ટંગ ડાયગ્નોસિસ કરવામાં આવે અને એના પરથી એનું એનર્જી બેલેન્સ જોવામાં આવે અને પછી બધા પોઈન્ટ નક્કી થાય.
જેસ્મીનબેન, હવે એક્યુપંક્ચર એટલે ફક્ત સોયથી અપાતી ટ્રીટમેન્ટ કે પછી એમાં જુદી જુદી ટેકનિક્સ પણ હોય છે?
એક્યુપંક્ચરમાં ઘણી અલગ અલગ વિવિધ ટેકનિક્સ યુઝ કરવામાં આવે છે, જેમ કે મોક્સિબેશન કહેવાય. એટલે એ એક હીટ ટ્રીટમેન્ટ છે, જેનો આપણે હીટ એક હર્બ આવે એનો એક શેક આપવામાં આવે. પછી એક્યુપ્રેશર, ઈ જે પોઈન્ટ હોય એના પર પ્રેશર આપીને તમે ટ્રીટ કરી શકો છો. તમે મેગ્નેટ્સ લગાડીને ટ્રીટ કરી શકો છો. તમે સીડ્સ લગાડીને ટ્રીટ કરી શકો છો. એટલે દેર આર વેરિયસ પેલિએટિવ ટ્રીટમેન્ટ એક્યુપંક્ચરમાં સાથે સાથે આપણે કરી શકાય, જેનાથી આપણી ટ્રીટમેન્ટ પીરિયડ બહુ ફાસ્ટ થઈ શકે.
હવે આ સારવાર પદ્ધતિની શોધ કોણે કરી, ક્યાં કરી, ક્યારે કરી, એનું ઓરિજિન શું છે?
એકચ્યુઅલી આપણે ઓરિજિન તરફ જઈએ તો હમણાંનું રિસર્ચ એમ બતાવે છે કે આનું ઓરિજિન ઇન્ડિયન ઓરિજિન છે. એમ કહેવામાં આવે છે કે આ ચાઇનીઝ પદ્ધતિ છે, પણ ઇન્ડસ વેલીમાં આપણે જોવા માટે સ્ટોન એજ વખતે ત્યારે આપણા ત્યારે ઘણા બધા આપણને પ્રૂફ મળ્યા છે કે આ ઇન્ડિયન ઓરિજિન છે. ત્યારે આપણા સ્ટોન એજમાં આપણે એક્યુપંક્ચર કરવામાં આવતું હતું. આપણા વેદોમાં પણ જોવામાં આવે તો અથર્વ વેદમાં મેન્શન છે સૂચિ શાસ્ત્ર તરીકે. સૂચિ શાસ્ત્ર એટલે સોયનું સાયન્સ. એટલે એ જમાનામાં પણ એક્યુપંક્ચર નીડલનું ટ્રીટમેન્ટ થવામાં આવતી હતી. હા, બહુ જ પ્રાચીન પદ્ધતિ છે અને એનું જૂનામાં જૂની રિસર્ચ દ્વારા આપણને પુરવાર થયો છે કે આ ઇન્ડિયન પદ્ધતિ છે. પણ એ ચાઇનામાં ડેવલપ થઈ અને ફળી અને ફૂલી છે. એટલે સંશોધન બધું ચાઇનામાં થયું છે એટલે ચાઇનીઝ એક્યુપંક્ચર કહેવામાં આવે છે.
એક્યુપંક્ચર કયા કયા રોગોમાં વધારે અસરકારક નીવડે છે, કયા પ્રકારના રોગો ઉપર તે કામ નથી કરતું, કયા પ્રકારના રોગો પર કામ કરે છે અને એનું કારણ શું?
એક્યુપંક્ચર લગભગ બધા જ રોગોમાં બહુ જ સારું રિઝલ્ટ આપે છે. પણ એક્યુપંક્ચર કામ, હું પેલા એમ કહીશ કે માં કામ નથી કરતું. એક્યુપંક્ચર જે આગળ સર્જરી કરવાની હોય એ એવા સ્થિતિમાં કામમાં નથી આવતું કે નવા ગ્રોથ હોય, હર્નિયા હોય કે એવું હોય કે એક્યુપંક્ચર યુઝફુલ નથી. કે ફ્રેક્ચર થઈ ગયું હોય તો આપણે ફ્રેક્ચરનું પેઇન હેન્ડલ કરી શકીએ, પણ આપણે એકચ્યુઅલી ફ્રેક્ચરને આપણે બે બોનને જોઇન્ટ ન કરી શકીએ એક્યુપંક્ચરથી. એટલે એવા કેસીસમાં એક્યુપંક્ચર કામમાં ન આવે. બાકી તમે શરદી ખાંસી થઈ હોય, આંખનો કોઈ રોગ, ચામડીનો કોઈ રોગ, બ્રેનનો રોગ, પેરાલિસિસ, આસ્થમા, આર્થરાઇટિસ, જેના માટે બહુ જ વેલ નોન એક્યુપંક્ચર રાધર, કે આર્થરાઇટિસ છે કે કમરનો દુખાવો છે તમારો. હવે તો કોસ્મેટિકમાં પણ એટલો જ સારા રિઝલ્ટ મળે છે કે તમારું વજન ઉતારવાનું છે, વેઇટ લોસ છે, ફેસ લિફ્ટ છે, એ બધામાં ગ્લો લઈ આવવો હોય ફેસમાં તમારે. ઇનફેક્ટ મારી પાસે અત્યારે બધા પેશન્ટ, બધા એક્ટર એક્ટ્રેસીસ એના માટે જ આવે છે કે નો કોઈ પણ જાતની દવા વગર નેચરલ ફોર્મમાં તમારા ફેસ ઉપર ગ્લો આવવો જોઈએ, તમે યંગ દેખાવા જોઈએ.
અચ્છા, એટલે રિંકલ્સ વગેરે નીકળી જાય એનાથી?
રિંકલ્સ, હા જી, રિંકલ્સ બધી નીકળી જાય એના, એક્નેસ, નાના નાના એક્નેસ થયા હોય એ બધા વયા જાય. કોઈ પણ સાઇડ ઇફેક્ટ વગર એકદમ જ નેચરલ તરીકાથી આ બધું વયું જાય. એડિક્શન્સમાં બહુ કામ આવે છે.
વેઇટ લોસમાં કેવી રીતે કામ લાગે?
વેઇટ લોસમાં તમારી બોડીની મેટાબોલિક રેટ વધારવામાં બહુ કામ આવે. એટલે તમારી મેટાબોલિક રેટ વધે, તમારું ફેટ મેટાબોલિઝમ વધે, એટલે વેઇટ તમારું એની મેળે જ ઓછું થઈ જાય અને હેલ્ધી રીતે વિધાઉટ સ્ટાર્વિંગ.
મેં એવું પણ સાંભળ્યું છે કે IVF માં પણ આ કામ લાગે છે, તો કઈ રીતે એક્યુપંક્ચરથી IVF માં ફાયદો થાય?
એક્યુપંક્ચર ને IVF માં એકચ્યુઅલી નોર્મલ એમને તમે IVF કરવા જાઓ તો તમારું સક્સેસ રેટ ઇઝ ઓનલી 40-60%.
બરાબર.
તમે એક્યુપંક્ચર દ્વારા IVF કરવા જાઓ તો તમારું સક્સેસ રેટ ઓલમોસ્ટ 80% સુધી વધી જાય છે, 60-80% સુધી વધી જાય છે. એટલે કે આપણે એક્યુપંક્ચર કેવી રીતે કરે તો એના જે 8 પોઈન્ટ હોય જેનાથી ગર્ભાશયની અંદરની દિવાલ મજબૂત બનાવવામાં આવે અને જેના કારણે જે સ્ત્રી બીજ અને પુરુષ બીજમાં થયેલો સંયોગ હોય એનું બીજ ગર્ભાધાર સારી રીતે કરી શકે છે.
સારવાર લીધા પછી રોગ કાયમ માટે સારો થઈ જાય કે પછી ટેમ્પરરી રિલીફ રહે? દાખલા તરીકે કોઈને માઇગ્રેન હોય તો તમે એક્યુપંક્ચર કરો તો માઇગ્રેન કાયમ માટે સારો થઈ જાય કે ખાલી શોર્ટ ટર્મ રિલીફ થાય?
જેમ પહેલા મેં સમજાવ્યું હતું કે કઈ પણ રોગ જે પણ આપણા શરીરમાં થાય એનર્જી ઇમ્બેલેન્સના કારણે થાય. એક વખત એનર્જી બેલેન્સ થઈ ગઈ એટલે દેર ઇઝ અ ક્યોર, એટલે એ પાછો ન થાય રોગ. હા, પણ તમે કોઈ કારણ આપો તો પાછું થવાનું ચાન્સીસ રહે. જેમ તમને કમરનો દુખાવો હોય ને, આપણે કમરનો દુખાવો એકદમ સારી રીતે બધો તમે સારા થઈ ગયા હો પણ પાછા પડ્યા ને ત્યાં જ માર લાગ્યો પાછો, તો કદાચ ત્યાં પાછો દુખાવો આવી.
હવે એક્યુપંક્ચરની કોઈ સાઇડ ઇફેક્ટ ખરી?
બધી થેરેપીની સાઇડ ઇફેક્ટ હોય. એક્યુપંક્ચરની સો કોલ સાઇડ ઇફેક્ટ માં એવું આવે કે તમે એક્યુપંક્ચર ટ્રીટમેન્ટ લ્યો એટલે તમારી સ્કિન સારી થાય, તમારા વાળ સારા થાય, તમને ઊંઘ બહુ જ સારી આવે, તમને બહુ સ્ફૂર્તિ રહે શરીરમાં. આ સાઇડ ઇફેક્ટ એટલે હંમેશા નેગેટિવ તરીકે જ આપણને કહેવામાં આવે. સાઇડ ઇફેક્ટ એટલે નેગેટિવ હોય, પણ પોઝિટિવ પણ સાઇડ ઇફેક્ટ આવે. તમે જો પ્રોપર એક્યુપંક્ચર પ્રોપર ડોક્ટર પાસે પ્રોપર રીતે લ્યો તમે તો આ બધી સાઇડ ઇફેક્ટ થવી જ જોઈએ.
અને ભારતમાં અને મુંબઈમાં આ પદ્ધતિ લોકપ્રિય છે કે પછી લોકો બધા પ્રકારની ટ્રીટમેન્ટ કરાવીને થાકે પછી છેલ્લા ઉપાય તરીકે તમારી પાસે આવે છે?
એવું પહેલા હતું કે એકદમ લાસ્ટ રિસોર્ટ તરીકે એક્યુપંક્ચર માટે બધા આવતા હતા, પણ હમણાં છેલ્લા 10 વર્ષમાં બહુ ટ્રેન્ડ બદલાઈ ગયો છે. ત્યારે 10 વર્ષમાં હવે નાની મોટી વસ્તુઓ માટે પહેલા લોકો એક્યુપંક્ચર માટે આવવા લાગી ગયા છે. અને એટલું ફાસ્ટ રિકવરી છે. તમને માથું દુખતું હોય તો તમે કોઈ એલોપેથી દવા ખાઓ તો એટલે 1.5 કલાક કે 25 મિનિટ પછી તમને રિઝલ્ટ મળે કે માથું દુખવાનું ઓછું થાય. જયારે કે એક્યુપંકચરમાં અમે 2 મિનિટની અંદર તમારું માથું ઉતારી શકીએ એઝ ફાસ્ટર.
અને આ તમે સોય ખોસો એનાથી ખરેખર દુખાવો થતો હોય છે, ઇઝ ઇટ અ પેઇનફુલ ટ્રીટમેન્ટ?
એક્યુપંકચર જસ્ટ ધ સાઇટ ઓફ નીડલ ઇઝ પેઇનફુલ, અધરવાઇઝ એક્યુપંકચર ઇઝ નોટ અ પેઇનફુલ ટ્રીટમેન્ટ. એક નાનું પ્રિક થાય તમને શરીરમાં, આપણે આપણે કીડી આપણને ચટકો ભરે એના કરતા પણ સાવ જ ઓછું આપણને માઇન્યુટ પ્રિક થાય.
ઇન્જેક્શન જેટલું પછી બિલ
ઇન્જેક્શન જેટલું બી નહીં, તમને ખબર બી નહીં પડે કે ક્યાં તમને ચટકો ભરાઈ ગયો છે અને અંદર વહી ગઈ છે. બિફોર યુ રિયલાઇઝ નીડલ ઇઝ ઓલરેડી ઇન યોર બોડી.
મેં એવું પણ સાંભળ્યું છે કે એક્યુપંકચરનો એનેસ્થેશિયા તરીકે પણ ઉપયોગ થાય છે, આ કેટલી હદ સુધી સફળ હોય છે?
ઇન્ડિયામાં તો એટલું નથી થતું અત્યારે, પણ ચાઇનામાં અને બધે બહુ એક્યુપંકચર એનેસ્થેશિયા તરીકે કરવામાં આવી રહ્યું છે કે જેનાથી બીજા બધા એનેસ્થેશિયાના જે સાઇડ ઇફેક્ટ યુઝ્યુઅલી હોય છે કે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે,
લોકો એનેસ્થેશિયા લઈ ન શકે કારણ કે લોકોને હાર્ટ કન્ડિશન હોય કે બ્લડ પ્રેશર કે એવો પ્રોબ્લેમ હોય, એ લોકોનું એક્યુપંકચર થી એનેસ્થેશિયા આપતા હોય છે.
ઇટ ઇઝ ઇફેક્ટિવ. ધેર આર સો મેની હોસ્પિટલ જે લોકો ડિલિવરી એક્યુપંકચર એનેસ્થેશિયા ઉપર કરે છે અને ધેટ એબ્સોલ્યુટલી કોઈ કોમ્પ્લિકેશન નથી.
એક્યુપંકચર ટ્રેનિંગ આપતી કોલેજીસ વગેરે ભારતમાં ક્યાં છે અને કેટલી લાંબી ટ્રેનિંગ હોય છે? એની પણ મેડિસિનની જેમ 4-5 વર્ષની ટ્રેનિંગ હોય છે?
6 વર્ષનો કોર્સ હોય છે અને ભારતમાં હજી એક પણ એવી કોલેજ નથી થઈ કે જે 6 વર્ષનો પ્રોપર ટ્રેનિંગ કોર્સ આપે એક્યુપંકચર.
તમે તમારી તાલીમ ક્યાં લીધેલી?
મેં લીધેલી કોરિયામાંથી અને શ્રીલંકામાંથી, જેમાં પીએચડી કરેલું છે.
મને એક પ્રશ્ન કાયમ એ થતો હોય છે સોયને જોઈને કે આ સોય જયારે તમે વાપરો એ સોય કેવી હોય છે, ઇન્જેક્શનની સોય જેવી હોય છે? શું એ ઇન્ડિયામાં હજી ડિસ્પોઝેબલ નીડલ સિંગલ યુઝ નીડલ્સ વાપરવાનો રિવાજ ઓછો હતો, હવે વધુ થતો રહ્યો છે, પણ એ ડિસ્પોઝેબલ નીડલ્સ વપરાય છે?
એક્યુપંકચરમાં હંમેશા તમારે એક વાત કાળજી રાખવી કે તમે કોઈ બી એક્યુપંકચરિસ્ટ પાસે જાઓ તો ડિસ્પોઝેબલ નીડલ્સ જ વાપરવી. અને એ પણ નીડલ્સ જે સ્ટરલાઇઝડ હોય એ જ નીડલ્સ વાપરવી. અમારે પ્રી પેક સ્ટરલાઇઝ નીડલ્સ અવેલેબલ હોય એક્યુપંકચરમાં, જે એકદમ જ પતલી હોય એ નીડલ વાપરવામાં આવે છે.
જસ્મીનબેન, શ્રોતાઓને એક્યુપંકચર વિશે કે તમારી પ્રેક્ટિસ વિશે માહિતી મેળવવી હોય, એક્યુપંકચર વિશે કોઈ પ્રશ્નો સાથે તમારો સંપર્ક કરવો હોય તો કઈ રીતે કરી શકે? તમારી વેબસાઇટ પણ છે?
હા જી, મારી વેબસાઇટ છે. મારી વેબસાઇટ ઇઝ www.drjasminmodi.com.
અને એના ઉપરથી તમને ઈમેલ પણ કરી શકાય?
હા જી, હા જી, મારો ઈમેલ આઈડી પણ એમાં જ છે, contact@drjasminmodi.com.
આજે તમે શ્રોતાઓને જે માહિતી આપી તે માટે તમારો ખૂબ આભાર માનું છું જસ્મીનબેન.